બીજી વાતનો સ્વામી પણ વાત કરી દે છે કે ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા તો પણ શાંતિ થતી નથી, એનું કારણ શું? તો સ્વામી ત્યાં પણ બતાવે છે કે તો પંચ વિષયની અંદર જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષયો જે આપણે કહેવાય છે, એમાં આપણને બહુ સાંભળવા ક્યાં ના સાંભળવા એ આપણે વિચાર કરવાની વાત છે. એટલે ભગવાન સંબંધી જે કથા છે, કીર્તન છે, પછી આપણા ધંધાકીય રીતે જે કરવાનું એ બરાબર છે, કે બીજું જે કાર્ય હોય જેનાથી બધા હજારો માણસો લાભ થતા હોય, હજારોનું સારું થતું, એવા શબ્દો એ સાંભળીએ એનું કોઈ બાદ નથી. પણ વિષયના એટલે એવી જાતની જે વાતો કે નહીં, એક જાતના જેમાં દુષણોની વાતો આવતી, અશ્લીલ વાતો આવતી હોય, એ વાતો સાંભળવાથી આપણને શાંતિ ના. પણ જીવનો સ્વભાવ છે કે વિષયમાં ચોંટી જાય, એ જોવાનું જ આશક્તિ, બધું જ્યાં હોય ત્યાં જોઈએ અને એવી જ વાતો એવી સાંભળી અને એવી જ વાતો થાય. એટલે એ પાંચ વિષયો જે કયા છે એ જીવને સાથે જડી ગયેલા છે. તો સ્વામી કહે છે કે એ પંચ વિષયોની અંદર આપણને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આ બધું કરીએ છીએ, છતાં પણ આપણને અશાંતિ રહ્યા જ કરે. કારણ કે પાછું જરાક દેહભાવમાં આવી જાય, કંઈક બોલી જાય, કોઈ કહી જાય, અગર તો એવું કંઈ સારું વસ્તુ મળી જાય અને એવી વસ્તુ આવે એટલે ભોગવવાનું મન થઈ જાય, તરત જ એનો વિચાર આપણને આવી જાય. એટલે સ્વામી કહે છે કે આ વસ્તુનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય તો વાંધો ના આવે. કે જેમ આપણે આ યથાર્થ વર્તુ સમજ્યા ના હોય તો આપણે એની અંદર અશાંતિ જેવું થઈ જાય. જેમ આપણે ઝેર છે, ઝેરને ઝેર સમજ્યા છે, આપણા મનમાં એક દ્રઢતા થઈ ગઈ છે, સાંભળ્યું જ છે, જોયું નથી, એને ખાધું નથી, એનો સ્પર્શ કર્યો નથી, છતાં પણ જીભમાંથી એક વસ્તુ નક્કી થઈ કે આ ઝેર છે. એટલે એને વાત સાંભળીએ ત્યાંથી આપણને થાય કે ભાઈ એ વાત કરશો નહીં, અગર એને અડવાનું મન ના થાય. સિંહ વાઘ છે એને પણ આપણે સાંભળીએ જોઈએ છે ખરા, બધા છે, પણ એની પાસે જવાનું મન ના થાય, દૂરથી જોઈએ. એટલે દૂરથી જોવામાંથી જ હોય, પણ એને મળવાનું ના હોય, કાવો મિત્રાચારી કરીએ, ફ્રેન્ડશીપ કરીએ, કરવાનું મન ના થાય, કે એની ફ્રેન્ડશીપથી આપણા પ્રાણ જાય. એટલે આપણે છે કે એનો અભાવ છે, એમાં અરુચિ છે, એટલે એ નક્કી થઈ ગયેલી વસ્તુ છે, એટલે એનાથી આપણે દૂર જઈએ છીએ. એવી રીતે સ્વામી કહે છે આપણને આ જગતનો જ પણ એવો અભાવ થવો જોઈએ કે આ જગતની અંદર જે આવા પંચ વિષયોની વાતો કરે છે કે જેની અંદરથી આપણા આપણું જે છે તે સંસ્કાર જતા રહે, આપણી સંસ્કૃતિ જતી રહે, આપણો ધર્મ જતો રહે, એવી વાતો સાંભળવાની કે એની સાથે બેસવાનું કે ઉઠવાનું એ પણ ન થવું જોઈએ. જેમ ઝેરની વાત સાંભળે દૂર જ, વાઘની વાત સાંભળે દૂર છે, સાપ છે એને કહો સાપ ભાઈ જરા આપણે મળીએ ને જોડે હુવાડીએ મળીએ એવું થાય ખરું, એ વસ્તુનો છે જ કે એની સાથેનું થાય જ નહીં, એવું મનમાં દ્રઢ થયું છે. એવું જ ભગવાનના સ્વરૂપનું, આત્માના સ્વરૂપનું જ્ઞાન પણ આપણને દ્રઢ થવું જોઈએ કે કે આ વાત સાચી છે અને એ જ કરવા જેવું છે, એવું જો આપણને દ્રઢ જ્ઞાન થાય તો સ્વામી કે પછી ગમે તે ઠેકાને આપણે જઈએ તો પણ કોઈ વસ્તુ આપણને અડી શકે નહીં. જેમ કમળ છે એ પાણીની અંદર ઉપર જ રહે, એને પાણીનો સંબંધ છે ચારે બાજુથી, પણ પાણીને અડી શકતો નથી. એમ સ્વામી કે જગતમાં રહે પણ એ કમળની માફક એકદમ અલિપ્ત રહે, એને સ્પર્શ કરી શકે નહીં, એટલું બધું એની એ વસ્તુ છે. એમ આપણે પણ જગતમાં રહીએ, જગતમાં રહીને બધો વ્યવહાર પણ કરીએ અને વ્યવહાર કરવા છતાં પણ આપણને એ વ્યવહાર અડી ન શકે, અડી શકે નહીં, એટલે હું કે જીવની અંદર એની દ્રઢતા ના થાય, પણ ભગવાનની દ્રઢતા હોય અને ભગવાનને આપણે જ્ઞાનની સમજણ થઈ ગઈ હોય તો એનાથી પછી આપણે કાયમ જાણપણું રહે કે આ વસ્તુ છે એ આપણે છે ત્યાં સુધી છે. સ્વપ્નવત સંસાર, સ્વપ્નમાં બધું જોયું, જાગ્યા એટલે બધું કશું જ છે નહીં. સ્વપ્નમાં જોયેલું પૈસા ટકા સમૃદ્ધિ બધું જોયું હોય, ભોગવ્યું હોય, પહેલું આપણને કંઈ અડતું નથી, ઉઠ્યા એટલે બધું છે જ નહીં. એમ સ્વામી કહે છે આ 5, 50, 60 વર્ષનું આપણું સ્વપ્ન છે. આપણે 80 વર્ષ એને કોઈ વરી સેન્ચુરી મારે ખરા કે 100 વર્ષ થઈ જાય એની ના નથી, પણ એટલું જ જીવન છે આપણું. 100 વર્ષનું કળિયુગમાં આયુષ લખ્યું છે, એથી વધારે નથી. પણ અત્યારે બધા ભોગ ભોગવવાના બીજા ત્રીજા કરવા એટલે આયુષમાં ઓછું થાય, કંઈ 50 વર્ષની વાત અડધા ગણી, કોઈ 70 વર્ષની ગણે છે, કે એટલી ગણીને બધી વાત થાય છે. પણ કહેવાનું શું છે કે એથી વધારે નથી અને એ રીતે એ પડવાનું છે પણ નક્કી છે. તો સ્વામી કહે છે કે આપણે આ પ્રમાણે એ સમજવાનું જ્ઞાન કે ભાઈ આ વસ્તુ ગમે ત્યારે મૂકીને જવાનું છે, તો પછી જાગીએ ત્યારે પેલું જેમ દેખાતું નથી એમ આંખ વીંચ્યા પછી આપણને કંઈ છે નહીં. એ બધી વસ્તુ જે છે મૂકીને જ જવાના છે, આપણે સાથે કંઈ લઈ જવાનું છે, એટલે આપણું નથી હકીકત વસ્તુ છે એ જ્ઞાન થવાનું છે. જળ ચૈતન્યનો વિવેક, સ્વામી ગુણા છે કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે આપણને. વિવેક એટલે શું? આ બેસો આવો પધારો એ તો વિવેક છે, પણ આપણે જે શાસ્ત્રો છે, ગીતા છે, ભાગવત છે, ઉપનિષેદો છે, વચનામાં છે, સ્વામીની વાતો છે, આવા મહાન સંતોનો જે વાક્યો છે, ભગવાને જે આપણને આદેશ આપે છે, ગીતાની જેમ વાત એમ ન કરી, વિવેક સાથે સ્વામીએ પાલન કર્યું, ડૉક્ટર સ્વયંનો ગીતાની વાત કરી, એ વસ્તુનું જો બરાબર જ્ઞાન થઈ ગયું આપણને દ્રઢ, તો પછી આપણને કોઈનો શબ્દ પણ લાગે નહીં, કોઈને આપણને કંઈ તકલીફ થઈ હોય એની પણ આપણને થાય નહીં. શરીર છે એટલે રોગનું ઘર છે, શરીરમાં રોગ પણ આવે, વેપાર ધંધો કરીએ તો નુકસાન પણ થાય, અપડાઉન પણ થાય, પછી આ ઘણા ઘણા પ્રશ્નો આપણા વ્યવહાર સંસાર રાજકીય આવે, સામાજિક આવે, બધા આવે, પણ જો એને આ જ્ઞાન હોય તો જ મને કશું થયા નહીં. ભગવાન જે કરશે સારું જ કરશે એવી દ્રઢતાની સાથે પોતે રહે, એટલે એને વિવેક થઈ ગયો. જળ ને ચૈતન્ય, જળ એ આ જગત જળ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, આ એક પણ નક્કી થવું. સાથે આત્મા છે એ સત્ય છે, સનાતન છે, ચૈતન્ય વસ્તુ છે, અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ છે આત્મા, એટલે એને કોઈ વસ્તુ અડતી જ નથી. એને કોઈ નાત નથી, જાત નથી, મારું નથી, તારું નથી, કોઈ દેશ નથી, વેશ નથી, કાંઈ નથી. કારણ આત્મા છે એ તો ચૈતન્ય વસ્તુ છે. આપણું મૃત્યુ થાય છે એ આપણે માણીએ કે મારું મૃત્યુ થયું, ફલાના ભાઈ મરી ગયા, ફલાના ભાઈ આમ થઈ ગયું, એ ભાઈ તો ગયા, એનું નામે ગયું, બધું ગયું છે, પણ ચૈતન્ય તો અંદરથી નીકળી ચાલ્યો જાય છે. આપણામાં જે ચૈતન્ય જે ભગવાનની શક્તિ કામ કરે છે, ચૈતન્ય વસ્તુ છે, એ નાથી આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ, આપણને ખબર નથી કે હું ફલાનો ભાઈ મારું નામ છે ને હું જે બોલું છું હું, પણ હું કોણ? આમાં હાથ પગ નાક કાન બધું આ બધું ઇન્દ્રિયો છે, એમાં હું કોને કહે છે? નાકને કહે છે, બીજાને કહે છે, શરીર આખાને આપણે માનીએ છીએ હું, પણ અહંકાર બોલે છે અંદરથી. હું કોણ બોલે છે? અહંકાર બોલે છે. એનું અભિમાન છે આપણે, હું પૈસાદાર છું, હું સમૃદ્ધ છું, હું બહુ જ મોટો જબરદસ્ત માણસ દુનિયાનો થયો છું, મારા જેવો કોઈ રૂપ નથી, મારા જેવો કોઈ જ્ઞાન નથી, આવું આપણી મેતે સમજી બેઠા અહંકાર. એમાં કદાચ આગળ પાછું થાય એટલે તરત આપણે ઉકાળો આવી જાય, પણ જો એને જ્ઞાન થયું હોય તો પછી એ કોઈ ગમે એને કહે તો એને કંઈ લાગે નહીં. કોઈ એને કહે છે તું અજ્ઞાની છું, તું મૂર્ખ છું, તું આવો છે, એવું કહે તો એને કશું લાગશે નહીં. કારણ કે એ જાણે કે હું આત્મા છું. આત્માની દ્રષ્ટિએ જો આપણે ચીકાર કરીએ તો એ છે, એટલે આત્મા છે એ મરતો નથી, નાશ પામતો નથી, એ બળતો નથી, અગ્નિ ઘટતો નથી, કશું થતું નથી, પણ અંદરનો ચૈતન્ય ચાલ્યું. પણ આપણને અજ્ઞાન છે એટલે આ ભાઈ જતા રહ્યા, અને જતા રહ્યા એટલે એનું આપણને દુઃખ થાય કે મારો ગયા, કારણ કે મારું મનો એટલે દુઃખ છે, મારું નથી મનાતો એ દુઃખ નથી. જે વસ્તુ તમારી નથી, તો બંગલો બીજાનો હોય ને આપણો હોય, પણ એનો બંગલો ભરે તો કંઈ આપણને ખાલી સાચે ધક્કો લાગે, અને આપણો ભરે તો કે મારું હું ને મારું એ બે અજ્ઞાન છે અને એનાથી આપણને દુઃખ થાય છે. પણ હું નથી, મારું નથી, હું ચૈતન્ય છું, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આટલી દ્રષ્ટિ જો આપણને મળી જાય તો ગમે તે જગતની અંદર બધું થઈ જાય તો એને કોઈ દુઃખ લાગે નહીં, અખંડ પોતાની સ્થિતિમાં રહે. જેમ જનક રાજાની સ્થિતિ થઈ ગઈ, પર્વતભાઈ જેવા થઈ ગયા, મહાન ભક્તો ઘણા ઘણા બધા થઈ ગયા છે, તો એવી રીતના એ બધા પોતાની સ્થિતિમાં રહીને કર્યું છે. અને આ પ્રમાણે ગીતાની અંદર તો આ વાત છે, કારણ કે ગીતામાં અર્જુનને માટે જ ભગવાને ગીતા આખી કરી છે. પણ અર્જુન તો એક નિમિત્ત છે, પણ આખી દુનિયાના માણસો માટેની ગીતા. હમણાં ડૉક્ટર સાહેબ કહ્યું કે એનું એ છે, કારણ કે એની અંદર એક જ વસ્તુ કે જે અર્જુનને જે દુઃખ થયું, વિષાદ થયો, એ વિષાદ આપણે બધાને વિષાદમાં જ બેઠા છે અને એ રીતે છે. એને જ માટે આપણે આજુ ગીતાને બરાબર જ્ઞાન સાંભળીએ કે આ ગુણાત્યાન સ્વયં જે વાતો છે, વચનામાં જે વાતો છે આપણે આત્મા પરમાત્માની, એ જો આપણે દ્રઢ કરીએ તો આપણને સર્વ પ્રકારે શાંતિ રહે. કે જેને વિષાદ હતો એટલે એને એટલું બધું થઈ ગયું કે હવે શું કેમ અરે કરવું, આ કરવું, આ તો બધું આમ થશે તેમ થશે, ફલાણું થશે ઢીકણું થશે, આ તો બધું લોકો મરી જાય ને એવું પાપ લાગશે ને ફલાણું બધું કહ્યું. પણ ભગવાન કૃષ્ણ એને કહે છે કે આ બધું કહીને પછી એમને ઘણું જ્ઞાન આપ્યું છે, જ્ઞાનયોગને, કર્મયોગને, સાંખ્યયોગને, બધા યોગની બધી વાતો કરી છે. આ બધું છે, ભગવાને કહ્યું તું નિમિત્ત છે, તારે કશું કરવું તું કહે એમ કર. પણ જીવનો સ્વભાવ છે એટલે પ્રશ્નો તો થયા જ કરે કે આમ થયું કેમ થયું કેમ થયું કેમ થયું. પછી ભગવાને છેલ્લું એમને કહેવું જ પડ્યું કે અર્જુને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુજ. ભગવાને પોતે વાત કરી કે અર્જુન તું આ બધા પ્રશ્નો મૂકી દે, આ બધી તો તારા મનથી માનેલા ધર્મો છે કે આઓને મારે મરી જશે, આ હોય આમ થશે તેમ થશે, એ બધું મરેલી છે. આ દુનિયા માત્ર અજ્ઞાનમાં પણ અજ્ઞાનમાં પડ્યા છે એટલે મરેલા છે ને માણસો. જેને જ્ઞાન છે એ જાગતા છે, અજ્ઞાન છે તો બધા પડેલા છે. હવે એને તારે ક્યાં મારી નાખવાનું, મરેલાને મારવાનું ક્યાં છે? એ બધું જગત આવું છે, આ તારા દેખાય છે એ બધા એ પણ એ છે, મરી ગયેલા છે. માટે તું એ બધો વિચાર મૂકી દે અને તે જે તારા મનથી માન્યું કે આ કરવાથી મને પાપ થશે આમ કરવાથી થશે, એ તારા મનની માન્યતા હોય. આપણે બધી મનની માન્યતા લઈને જગતમાં ફરીએ છીએ એટલે દુઃખ થાય જ. આપણી માન્યતાઓ પ્રમાણે ના થાય એટલે તરત દુઃખ થાય. પણ ભગવાન કહે છે બધી તારી મનની કલ્પનાની વાતો મૂકી દે, હું કહે એમ કર. શું કહે છે ભગવાન? કે ભગવાન પોતે એમ કહે છે હું કહે એમ કર તો તારા બધા જ પાપોથી તું મુક્ત થઈ જઈશ, એની કોઈ શંકા કરીશ નહીં. એનો કોઈ વિકલ્પ કે શંકા પણ ના થવી જોઈએ. ભગવાનના વાક્યો છે એની અંદર આપણે સંકલ્પ ન હોવો જોઈએ. શાસ્ત્રોના વચન છે એટલે સત્ય છે, અને એમાં મહાન પુરુષોના વચન એ પણ સત્ય છે. પણ આપણે એમાં શંકા થયા કરે તો સંશય આત્મા વિનય શકે. જ્યાં સુધી આપણને આવા શાસ્ત્રોની અંદર, ભગવાનના સ્વરૂપોની અંદર, આવા મહાન સત્પુરુષોના વચનોની અંદર શંકા રહે છે ત્યાં સુધી આપણું આ મનને સંકલ્પ વિકલ્પ થયા જ કરે. અહીંયા કહ્યું કે માસ છે તું કાંઈ નહીં, મારો જ આશરો રાખ, બસ હું કહ્યું એટલું કર. આપણે એટલું જ કરવાનું છે કે આ બધી વસ્તુ સંસારમાં રહ્યો, સંસારનું કાર્ય કરો, બધી વસ્તુ કરો, પણ આ એક વસ્તુ છે કે આપણે આત્મા છીએ અને પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા જવાનું છે. અને આ બધું નાશવંત વસ્તુ છે. અને એ રીતે ભગવાનનો આશરો, ભગવાનનો આશરો એ હોય તો આ મકાન છે એનો આશરો છે તો આપણે તડકો ના લાગે, અને વરસાદ આવે તો આપણને અડે નહીં, ઠંડી પણ ના લાગે. બંધુ હોય તો આશરો છે મકાનનો, એક તો આશરો છે તો એ આપણું આટલું કરતો હોય. કોઈ મોટા માણસોને આશરો હોય તો આપણને જરા મરવા એ ના થાય કે ભાઈ આપણે ગમે ત્યારે કામ આવશે. ગુનાથ સ્વામી કે 272 માણસ ભરી બંદૂક આપણી સાથે હોય તો મરવાની બીક લાગે નહીં. આપણી પાસે ખૂબ અનાજ ભરેલું હોય તો ભૂખે મરવાનું ના થાય. એક આશરો છે, દરેક વસ્તુનો આશરો છે. તો એ જો આટલું દેહનું રક્ષણ કરતા હોય તો પરમાત્મા તો એથી પર છે, એની શક્તિ અપાર છે, એ આપણું રક્ષણ નહીં કરે, જરૂર કરશે. કે એનો આશરો હોય તો આશરો, જેને જેનો આશરો એની એની લાજ. જે ભગવાન છે આપણે આશ્રય, ભગવાનને આશ્રય જે ગયા છે એની લાજ ભગવાનને છે. ભગવાન તારું સંભાળશે, તું મારી જકર તું તારી ફિકરમાં. ભગવાન કહે છે તું મારું ભજન કર, તારું કામ કર, પણ સાથે મારું ભજન કર, મારો આશરો રાખ, અને એ રીતે તું કરીશ તો તને ચિંતા નથી અને બધી રીતે તમારું રક્ષણ થશે. મહારાજ ગુણનાથ સ્વામી પણ કહે છે કે જેમ આપણે આંખો છે એ પાપેન છે, આંખની રક્ષા કરે છે. જો આંખે છે ને કોઈ માણસ કંઈ આવતો હવે કોઈ આમ મારતો હોય તો આંખ મીચાઈ જાય છે. કંઈક વસ્તુ આપાડવા આવશે ને કંઈક તો પણ આંખ તરત મીચાઈ જાય છે. એ આંખને કહેવું નથી પડતું કે તું આ કનું આવે છે અને તું રોકી દે, એ કરી દે, રોકી દે. કારણ કે એને એક ઓટોમેટિક એવી સંબંધ છે કે એનું રક્ષણ કરવા માટે જ એ થયેલું. હાથ છે એ ડોકની રક્ષા કરે. કોઈ મારવા આવે તો પેલા આમ કરી દે, આમ આમ ગરણ, આને આને ના તૂટવું જોઈએ, હાથને વાગે તો ભલે નહીં. તો કહેવાનું છે કે હાથને એની મેથે જ થઈ જાય. હાથને કંઈ બહુ કહેવું નથી પડતું, પણ કોઈ મારવા આવે તો આમ પોતે થઈ જાય, ડોકની રક્ષા થઈ જાય. રાજા પ્રજાની રક્ષા કરે. રાજા છે એને જ્યારે પોતાના દેશ ઉપર કોઈ માણસ બીજું રાજ્ય ચડી આવે તો પોતાનું લશ્કર તૈયાર રાખે, કારણ કે પ્રજાને મારે પ્રજાનું રક્ષણ થવું જોઈએ. રાજાઓને એ તો છે, અથવા તો પ્રજાનું રક્ષણ થાય કે ના થાય, પણ રાજાનું રક્ષણ થવું જોઈએ. બધું એવું એટલે ઉલટું થઈ ગયું છે. આ જ્ઞાન છે, એને ગીતાનું જ્ઞાન હજુ સમજાયું નથી એટલે એવું થવાનું છે. એટલે કહેવાનું છે આ બધી વસ્તુની અંદર એ રાજાઓ એ રીતે પોતે સમજે છે કે પ્રજા મારી જો છે તો હું રાજા છું, અને પ્રજા નથી તો હું ક્યાં છું. તો એ રીતે હંમેશા તૈયાર રહે, ગમે એટલો ખર્ચો કરીને મતલબ લશ્કરો બધું રાખે છે, સૈન્ય બધું મિલિટરી બધી કરે છે, એટલા માટે પ્રજાના રક્ષણમાં રહે. એમ સ્વામી કહે છે માણસો જે એક રાજાનો આશરો છે, ક્યાં છે હાથનો આશરો છે, તો એનાથી જો એના પોતાનું અંગનું રક્ષણ થતું હોય તો પરમાત્મા તો આખી નહીં પણ અનંત બ્રહ્માંડના રાજાધીરાજ છે. તો એ આખી દુનિયાના જીવે જીવનું રક્ષણ કરે છે, એક એક વ્યક્તિનું રક્ષણ કરે છે, પણ આપણને ખબર નથી કે કેવી રીતે રક્ષણ કરતા કરે છે. એ છે તમને એકબીજાના કુટુંબમાં મમતા થાય છે, સાથી થાય છે કે હું મારા છોકરાનું રક્ષણ કરું છું, હું મારા કુટુંબનું રક્ષણ કરું છું, કોઈ આપણે કરી શકતા નથી. ભગવાન બેઠા છે, પ્રેરણા કરે છે કે આ તારો દીકરો તારે પોષણ કરો, આ તારું ઘર છે તારે સાચવું, આ તારો ધંધો તારે સાચવો, એ અંદરથી પ્રેરણા. અને એ રીતે આપણે કરીએ છીએ, એટલે એકબીજાનું પોષણ કરીએ છીએ, એ પણ આપણે અંદર બેઠેલા ભગવાનની પ્રેરણા દે. પણ આપણે એટલે જ્ઞાન નથી, અજ્ઞાન છે એટલે આપણને બધી મુશ્કેલીઓ એ બધું થાય છે. તો એવો જે ભગવાને કહ્યું તો મામેવ એક વખત જયંતે માયામય તંત્રથી પાછું કહ્યું દૈવી એશા ગુણમય મમ માયા દુરિત્યા મામેવ એ પ્રપદ્યંતે માયામય તમ તરંતી દે, કે જો આ મારી માયા છે ને તું તરી શકીશ નહીં, તું ગમે એટલા પ્રયત્ન કરીશ ને તો તું એ અજ્ઞાનમાં જ રહીને એક એની અંદર રહીને દુઃખી થવાનો છે. કારણ કે એ વસ્તુની અંદર આપણે મોહ છે, મોહ છૂટે નહીં ત્યાં સુધી. જોગી મહારાજ અમારા બહુ ટૂંકો અર્થ કહેતા મોક્ષ શું, કે મોહનો ક્ષય એનો મોક્ષ. આપણો જે મોહ છે કુટુંબમાં પરિવારમાં પૈસામાં ટકામાં દુનિયામાં બધો મોહ વર્ગ્યો છે આપણને, એટલે દોડ્યા જ કરીએ છીએ. ઝાંઝવાનું પાણી છે છતાં દોડીએ છીએ, બોલો અરણ્ય દોડે એમ. પણ જ્યારે જ્ઞાન થાય ક્યાં તો ઝાંઝવાનું પાણી તો મન પાછું રહે, તો શું આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો આ બધું દોડવાનું મટી જાય. એટલે એ જોગી મારે કહેતા મોહનો ક્ષય, અને મોહનો ક્ષય થાય ત્યારે એ પણ આપણે કહ્યું કે બિન સત્સંગ હરિ કથા તા બિન મોહન જાય, મોહ ગયે બિન હોવતન રામપદ અનુરાગ. ભગવાનનો જો પ્રીતિ કરવી છે તો પહેલો તો સત્સંગ, સત્સંગ બતાવે એટલે એવા સાચા પુરુષ જેને સૂત્રીય બ્રહ્મનિષ્ઠ કહે છે, એવા આ જે મહાન ગુણો જેની અંદર છે, ભગવાનના જે ગુણો જેમાં રહેલા છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા અહિંસા બધા અધિક જે કલ્યાણકારી ગુણો છે જેનામાં રહ્યા છે, એવા સાચા પુરુષો ગુણાતીત સંત જેને કહીએ છીએ, એવા પુરુષો મળે એનો સત્સંગ એટલે એમનો સમાગમ આપણે કરીએ તો એમના થકી આપણને વાત દ્રઢ થાય. આપણને એ સમજાવે કે દેહ ને આત્મા જુદો છે અને આ બધું ખોટું છે, એ સમજાવે કોણ સંતો, એને ખોટું થઈ ગયું છે ખોટું કરાવે, બાકી તો બધા મળશે તો બધું થશે. હવે આપણે ત્યાં સહેજે કોઈ એનું મરણ થયું હોય તો શું કે બધા આવીને રવડાવે, આમ કે શું બહુ સારા હતા ને આમ હતું ને તેમ હતું ને બધું હતું, બધું જ ભાઈ સારાય જરી મરવાના છે, પેલાય મરવાના છે, આપણે જાણીએ છીએ બધા કરીએ છીએ, પણ છતાં દુનિયાનો સ્નેહ દુનિયાની લાગણી કરીને એમ છે. એટલે ગુણાનંદ સ્વામી કહે છે કે કાને જાય તો અતકૂદ રડે અને આગને જઈને ભૂસ પડે. કારણ આ કાન મકાન થાય ને દેશની અંદર તો બધા જાણતા હોય છે, આપણા ઘરનું માણસ થાય તો ત્યાં કાન મકાન કરવા જાય, બધા એના કુટુંબી હોય સગાવાળા હોય તે ગામની અંદરથી પોતાના હગાવાલા આવે, 10-15 ભાઈ આવે, 10-16 પુરુષો આવે, એ બધા પછી ભાગોર આવે એટલે આમ કરે. પણ ઘરેથી નીકળ્યા હોય એટલે હવાના નીકળ્યા હોય ને ત્યાં પહોંચવાનું, 12-1-2 વાગે પહોંચવાનું હોય તો ઢેબરો ભેગો કરી લે. ઢેબરોને નાખવાનું, હેઠાનું બધું લીધું હોય એટલે બચ્ચે બપોરા થાય ને ત્યાં બધું ખાઈ લે પી લે બધું સારી રીતે. પણ ત્યાં તો જાય ત્યાં કંઈક મરવાનું તો છે નહીં, કાં ત્યાં મક્ખન થઈ જાય એટલે મરી ગયા હોય તો કોઈ થાય નહીં. એટલે બધું બરોબર ઠીક કરી અને પછી ત્યાં બહુ કરતા પુરુષો જાય. અને એ પણ આમ બહુ સારું હતું, આમ છે તેમ કરીને અસુરો પડે, બૈરા છે પણ કૂટે અને બધું આમ છે તેમ કરીને કરે. એટલે ગુણા સ્વામી કહે છે આ દુનિયાનો આવો એ છે કે જ્યારે ત્યાંથી ઘરેથી નીકળ્યા આવા માણસ મરી ગયા છે પછી ખાવાનું ભાવે ખરું, પણ વચમાં તો ટાળકી લીધું સારી રીતે જ. ત્યાં જઈને કંઈ મળવાનું નથી, મારે પહેલેથી હરખું કરીને જઈએ પછી જેટલું રડવું એટલે રડે. એટલે ખોટ આ છે ને, ખોટો એ જ કહેવાય આને, એ જ છે બરોબર છે. આપણે બધું હોય પણ એવું આ દુનિયાની અંદર આપણે જોઈએ છીએ એટલે ત્યાં જઈને આ બધું કરવાનું, કારણ કે પછી કંઈ થયા ને. એટલે એવી વસ્તુની અંદર પણ છે કે સ્વામી કે આપણે એ જ, એટલે એ દ્રષ્ટિ જાણવાની છે કે જવાનું છે જવાનું છે. અને એ નિશ્ચિત થઈને બધી વસ્તુ આવી છે, એ સમયે જ જવાના છે, એ કોઈ પણ જેવા અકસ્માતથી જવાના છે, પાણીથી મરવા છે, પ્લેનથી મરવા છે, બીજ છે રસ્તામાં અકસ્માતો થઈને પણ મરવાનું. માણસને જવાનું છે હકી છે, એ ભગવાનનો ટાઈમ નક્કી છે, એમને નિર્માણ કર્યા પ્રમાણે થાય છે, એનું આયુષ્ય એટલું જ હવાનું છે, એટલું જ આપણો ઋણાનો સંબંધ છે એ પૂરો થાય એટલે માણસ ચાલ્યો જાય. અને જો સારા કર્મો કરે છે તો ભગવાનના ધામમાં જશે, અરે ભગવાનના ધામમાં જશે, અને ખોટા કર્મો કરે છે તો પછી નરકના અધિકારી. એટલે જેવું માણસે કર્મ કરે છે એવું ફળ એમને મળે છે. તો એને ભગવાનની ભક્તિ કરી હોય, ભગવાનનો આશરો રાખ્યો હોય અને પોતે આ પ્રમાણે સારા સારી રીતે હંમેશા ભક્તિ કરતા હોય અને ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા થઈ હોય, એ માણસ તો ભગવાનના ધામમાં જાય. એને ગમે તે લોકો દુનિયા માને છે કે આ ભાઈ આવી રીતે મર્યો એટલે અવગત્ય થયો. અવગત્ય તો કોણ થાય જેને ભગવાનનો આશરો ન હોય, જેને ભગવાનનો સંબંધ ન હોય, ભગવાનની ભક્તિ ન હોય, એ બધા અવગત્ય જાય. પણ ભગવાનનો ભક્ત થયો એને માર્ગે ગમે રીતે મરે, દેહ તો પડે એને મોદો થઈને પડે મરે, એને કેટલી જેટલી મુશ્કેલી પડીને મરે, ગમે તે કોઈ હથિયારથી મરે, કોઈ પાણીમાં મરે, પણ તો એ જાય. કારણ કે ભક્તિ કરેલી નિષ્ફળ નથી. ગીતા અને બધા શાસ્ત્રો અને મોટા પુરુષો કહે છે કે ભક્તિ કરેલી કોઈ નિષ્ફળ જતી નથી, એનું ફળ આપણને મળે છે, પણ ત્યારે આપણે દેખાય નહીં. ભાઈ ભગવાનના ધામમાં જાય એ હકીકત વસ્તુ છે, શાસ્ત્રોનું પ્રમાણ છે, આપણે શાસ્ત્રોને માનીએ છીએ, મોટા પુરુષોના વચન છે. ભગવાન શ્રીજી મહારાજ વચનામાં કહ્યું કે જે ભગવાનનો ભક્ત છે એ ગમે રીતે એનો દેહ પડે પણ એ અવગતિ થાય નહીં ભગવાનના ધામને, પણ એ વિશ્વાસ રાખીને આપણે આપણા આનંદમાં રહેવું જોઈએ. પ્રસંગો તો આપણા જીવનમાં બને બનવાના છે, પણ જ્યારે આવું સમજાય છે તો પછી આપણને થશે એટલે એવા પુરુષ મળે, એનો સત્સંગ છે અને ભગવાનની કથા. પરીક્ષિતને મોહ થયો તો સુખદેવ એને કથા આખી ભાગવતની સંભળાવી અને એને એ જ કહ્યું કે તું જાણે છે કે મને તક્ષક કરશે ને હું મરી જશે, તની જે ભ્રમણા છે ખોટી છે, તું મરવાનો જ નથી. સુખદેવજી શું કહે છે, તું મરવાનો, ભાઈ મને શ્રાપ થયો છે, 7 દિવસમાં મારું આવ્યું છે, મારું રાજપાટ ને બધું શું થઈ જશે, એ જ મૂકવાનું છે. તારું રાજ્ય નથી, તું નથી, તારું કુટુંબ નથી, પરિવાર નથી, કશું નથી, તું કાંઈ છે નહીં, તું આત્મા છે એટલું દ્રઢ કર. આત્માને રાજપાટ સંબંધી કોઈ કુટુંબ છે નહીં, આત્મા હજાર અમર સુખરૂપ સત્તારું છે, બળતો નથી હોતો નહીં, એ તું જ્ઞાન કર બસ, અને એ જ્ઞાન માટે મારી કથા સાંભળ. તો સુખદેવજીનો સમાગમ થયો, સાચા પુરુષે સમજણ આપી એમ એને વિશ્વાસ આવ્યો. પાછો આપણે વિશ્વાસ ના આવે તોય ના થાય, કેટલી વખત આપણે વિશ્વાસ જ ના આવે કે આવું કહેતે કંઈક થતું હોય છે, આવું કંઈ થાય. એટલે આપણે જો શાસ્ત્રોમાં શંકા, મોટા પુરુષના વચનોમાં, ભગવાનના વચનોમાં શંકાઓ બહુ થાય છે, એટલે શંકાઓ જ્યાં સુધી છે માણસને કશું થાય નહીં, પણ એમાં તો શંકા હોવી જ જોઈએ ને કે છે બરોબર છે, તો આપણે એ રીતે આપણું કામ થાય. તો એ પ્રમાણે એ સુખદેવજીને સુખદેવજીએ વાત કરી તો એનો 7 દિવસમાં મૃત્યુ થયું. કોનું? દેહનું. સાપ કર્યો દેહને, મૃત્યુ એનું થયું છે. બારીએ છે કોને? આ પંચભૂતના દેહને બારીએ છે, આત્મા નથી બળતો, પણ આપણે જાણે કું બરી ગયો એવું નથી. તો એ પરીક્ષિતને એ રીતે થયું અને ભગવાનની કથા જે 7 દિવસ સાંભળી, પણ કેવી રીતે કે હું આત્મા છું, મારું રાજ નથી, પાઠ નથી, એકાગ્રચિતે કરીને 7 દિવસ સુધી પોતે ખાધા પીધા વગર એક ધરા સાંભળી, તો 7 દિવસમાં ભગવાનમાં એની વૃત્તિ થઈ ગઈ અને આત્મા ભગવાન સાથે મળી ગયો. તો કહેવાનું શું છે કે આવી રીતે આપણા જીવનમાં દ્રઢતા જ્યારે થશે ત્યારે આપણને શાંતિ થશે. તો આ બધા આપણે થોડું જ્ઞાન છે સમજવાનું છે અને સાથે વ્યવહાર પણ કરવો છે. વ્યવહારમાં રહીને અલિપ્ત રહેવાનું કે આ પ્રમાણે જે ભગવાન કહે છે કે આપણે કહ્યું છે કે મન મારી પાસ થયું ને, હે સંસારમાં સરસો રહે મન મારી પાસ, તેને સંસાર લોપે નહીં તો જાણે હરિનો દાસ. કે જે ભગવાનનો દાસ, ભગવાનનો ભક્ત, ભગવાનનો જેને આશ્રય, ભગવાનની દ્રઢતા જેને થઈને આવું જે આત્મપ્રાપ્તનું જ્ઞાન થયું છે, એ સંસારમાં ભલે ગમે વેપાર ધંધો દેશ પરદેશ ગમે ત્યાં જશે પણ એ વૃત્તિ ભગવાનમાં લાગેલી હશે એટલે એને કોઈ દિવસ સંસાર લોપશે નહીં અને ભગવાનના ધામોજીને શુદ્ધ થશે. માટે આ જે જ્ઞાન છે આપણું સાધનું એ જ્ઞાન આપણે દ્રઢતા થાય તો વાંધો નથી. અત્યારે આપણે ભાઈના નિમિત્તે કરી છે, અમારે યોગેન્દ્ર પરમાર સાહેબ એમનું કુટુંબ બધા બેઠા છે. એ યોગેન્દ્રના દીકરાને એમનો થોડા દિવસ પહેલાં મોટો અકસ્માત થયો અને એમનો દેહ પડી ગયો, પણ એમનો સત્સંગ બહુ જૂનો છે. એમના પિતા શ્રી શિવલાલભાઈ ને ચંદુભાઈ, એમના પિતા અને શિવલાલભાઈ મોટા બેને સત્સંગ સાસરી માના વખતનો બહુ સેવા કરેલી છે. લોકોએ જ્યારે જાય ત્યારે ધર્મમાં તો બીજું ત્રીજું સેવા કરી છે અને આ તો પરિવાર છે, આ બધા છોકરાઓને બધા કુટુંબ બેઠા છે સામે. તો એમને આ પ્રસંગ બની ગયો અને બે ચાર દાડા પહેલેની જ વાત છે, પણ બે ચાર દાડા પહેલેના વાતની અંદર પણ એને યોગેન્દ્રભાઈને તો થાય ને, છોકરાઓ તૈયાર થયેલો દુઃખ થાય ના થાય, થાય એક સેવાય છે, લાગણી માણસને દેખાડે ને કહે છે આ તો લાગણી વગરનો છે, પણ એ એમની અંદર છે એને જ્ઞાન, એવું જ્ઞાન છે જે કે આવું શાસ્ત્રીમાન જો વિમણાસમાંથી તો એને બીજું કંઈ બહુ દુઃખ ને એ ના થયું. નહીં તો એક કેટલી બધી માથાકૂટ થાય, અમારે સમજાવવા પડે, અમારે કેટલી વાતો કરવી પડે, આ તો સામેથી અમને વાતો કરે ભગવાનના ધામમાં ગણસું કયો થઈ ગયો, એટલે અમારે તો કહેવાનું ના રહે ને, અમારે અહીંયા માથાકૂટા એટલે અમારે સમજાવતા હતા કેટલું જાય, અને પાછો થોડોક અભાવ આ કે ભગવાને મને અમે ભક્તિ કરીને આવો સત્સંગ કર્યો અને સેવા કરીને અમારું કંઈ ભગવાને સાચ્યું નહીં, છોકરો એમને અકસ્માત જતો રહ્યો કેમ ના કહ્યું, ભગવાન અંતરે નહીં જાણતા, બધી વાત સાચી છે પણ આ જ્ઞાન છે તો આજે સુખેથી બેઠા છે. બીજા એના કુટુંબમાં પણ એને બધી એવી જ વાત કરી કે જેથી કુટુંબ પણ બધા સારી રીતે રાજી થયા છે. આજે પણ જો અહીંયા આગળ બેઠા આ ભજન થયું નાચવા કૂદો, નાચવાનું થાય ખરું અહીંયા આ નૃત્ય કર્યું એ બને નહીં આપણું, કારણ કે એના શોકમાં શોકમાં તો કેટલા ડૂબી ગયા હોય, કોઈ બોલાવે તો બોલે નહીં, ખાવાનું તો ખાય નહીં, બધું કેટલું પગે લાઈને કરવું પડે, પણ એનું કશું અડ્યું નથી. આજે કે કહ્યું કે જેમ સંસાર એને લોપે નહીં એ જાણો હરિનો દાસ, આવું જયારે આપણે બધાને જ્ઞાન થાય ત્યારે સંસારમાં તો ધંધાકીય રીતે ઉપાધ્યો હશે, રાજકીય રીતે ઉપાધ્યો તો બહુ જ આવશે, પણ એ રૂપિયો કંઈ એને અડશે નહીં. જેમ કબડ છે એક જળ મરીને નિરક્ત, જેમ આત્મા પરમાત્માનું જ્ઞાન છે તો સંસારમાં રહીને સુખ ક્યાં રહેવા છે. તો કુટુંબને ધન્યવાદ છે, ભગવાન એમને ખૂબ સુખ આવે, આવું નવું જ્ઞાન રહે, આવો સત્સંગ રહે, પૈસે તકે વેપાર ધંધે પણ બધા સુખ્યા થાય, કારણ કે પાછું બધું છે કે આત્મા ભગવાન માટે તે છે કે ભગવાનનું છે, ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન માટે કરી રહ્યું એટલે એમાંય પાછો ફેર નથી, સેવા કરવામાં ભક્તિ કરવામાં સત્સંગ કરવામાં તો બધું ભગવાન વધારે સુખી કરે અને આવું જ્ઞાન બધાને થાય એ માટે ભગવાનને પ્રાર્થના.